એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. કવિતા આપણે એને વાંચીએ છીએ, સાંભળીએ છીએ, ક્યારેક કદાચ લખીએ પણ છીએ, પણ સવાલ એ છે કે શા માટે? શું હેતુ છે એનો? ફક્ત આનંદ માટે કે પછી એ આપણને કંઈક શીખવે પણ છે? આ બધા જ સવાલો એમ સમજો ને સદીઓ જૂના છે.
બિલકુલ.
અને આજે આપણે ભારતીય કાવ્યશાસ્ત્રના ઊંડાણમાં એમ કે ને એક ડૂબકી મારીને આના જવાબો શોધવાની કોશિશ કરીશું. આપણી પાસે જે સ્રોત છે એ આ દિશામાં થયેલા ઘણા મહત્વના વિચાર વિમર્શ પર પ્રકાશ પાડે છે.
ચોક્કસ. અને આપણે ખાસ કરીને જે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના ખૂબ મોટા આચાર્ય છે મમ્મટ, એમના વિચારો પર ધ્યાન આપીશું. એમણે કવિતાના જે સંભવિત હેતુઓ છે, જેને શાસ્ત્રમાં કાવ્ય પ્રયોજન કહે છે ને, એની બહુ વ્યવસ્થિત છણાવટ કરી છે. અને હા, સાથે સાથે પેલી જૂની ચર્ચા કે કવિતા મુખ્યત્વે આનંદ માટે છે કે બોધ માટે, એને પણ આપણે સ્પર્શીશું.
આપણા જીવનમાં એનું શું મહત્વ હોઈ શકે છે? શરૂઆત જ એક બહુ મજાની વાતથી થાય છે, ખબર છે? શ્રોતમાં એક સંસ્કૃત સૂક્તિ છે, પ્રયોજનમનુદ્દિશ્ય ન મંદોપી પ્રવર્તતે.
હા, જાણીતી છે.
હા, એનો સીધો સાધો અર્થ એવો થાય કે કોઈ પણ કારણ વગર તો એમ કે ને મૂર્ખ માણસ પણ કશું કરતો નથી.
બરાબર.
એટલે એ તો સાવ સ્વાભાવિક વાત થઈ કે કવિ જ્યારે કાવ્ય રચે છે અને ભાવક જ્યારે એને માણે છે ત્યારે એની પાછળ કોઈકને કોઈક હેતુ, કોઈક પ્રયોજન એ તો હોવું જ જોઈએ.
હા, એમાં કોઈ શંકા નહીં. અને ભારતીય કાવ્ય વિચારકોની ખૂબી જે છે કે તેઓ માત્ર હવામાં વાતો નથી કરતા, સિદ્ધાંતો નથી આપતા ખાલી. તેઓ વ્યવહારુ રીતે વિચારે છે કે ખરેખર કવિના મનમાં શું હોય, વાચકના મનમાં શું ચાલે. અને આચાર્ય મમ્મટે પોતાના સમય પહેલાના જે વિચારો હતા અને એમના સમકાલીન વિચારો, એ બધાને એમ કહીએ કે ભેગા કરીને એમના ગ્રંથ કાવ્ય પ્રકાશમાં કાવ્યના 6 મુખ્ય પ્રયોજનો ગણાવ્યા છે.
6 પ્રયોજનો? ઓકે, ચાલો જોઈએ એ કયા છે. મમ્મટનો પેલો પ્રખ્યાત શ્લોક છે ને, કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેતરક્ષતયે સદ્ય પરનિર્વૃત્તયે કાંતા સંમિતયોપદેશ યુજે.
હા, એ જ.
ઠીક છે, આખો શ્લોક કદાચ થોડો અઘરો લાગે સમજવામાં, પણ એના મુખ્ય મુદ્દા જોઈએ. પહેલું છે યશ, એટલે કે ફેમ, પ્રસિદ્ધિ. અને બીજું છે અર્થકૃતે, એટલે ધન પ્રાપ્તિ, પૈસા. શું લાગે છે આ ખરેખર કવિતા લખવાની મુખ્ય પ્રેરણા હોઈ શકે? મને તો જરા વિચિત્ર લાગે છે.
ના ના, સારો સવાલ છે. જુઓ, મમ્મટ ઉદાહરણ તો આપે છે, કહે છે કે કાલિદાસ જેવા કવિઓને યશ મળ્યો, બાણભટ્ટ જેવા કવિને રાજા પાસેથી ધન મળ્યો. પણ સ્રોત અહીં એક બહુ મહત્વનો ભેદ પાડે છે. એ પૂછે છે કે શું આ પ્રયોજન હતું, એટલે કે હેતુ, કે પછી એ માત્ર ફળ હતું, પરિણામ.
અચ્છા.
શક્ય છે અને મોટાભાગે એવું જ હોય કે મહાન કવિઓ તો પોતાની પ્રતિભાથી લખે અને એના પરિણામે બાય પ્રોડક્ટ તરીકે એમને યશ અને ધન મળે.
હા, એ વાત સાચી.
એ મુખ્ય ઉદ્દેશ હોય જ એ જરૂરી નથી. જોકે હા, એવું નકારી ન શકાય કે કોઈ કવિ કદાચ આ ઈચ્છાથી પણ લખવા પ્રેરાય, પણ એને કવિતાનો સૌથી ઊંચો હેતુ તો ન જ ગણી શકાય.
બરાબર, સમજાયું. ત્રીજું પ્રયોજન છે શિવેતર ક્ષતિ, એટલે કે અમંગળ, અશુભ કે અનિષ્ટનો નાશ. મમ્મટે આના માટે મયુર કવિનું ઉદાહરણ આપ્યું છે, જેમણે સૂર્યની સ્તુતિમાં સૂર્યશતક રચીને પોતાનો કોડ મટાડ્યો હતો, એવી એક વાત છે.
હા, એવી કથા છે.
પણ આજના જમાનામાં, વિજ્ઞાનના યુગમાં આ વાત ગળે ઉતારવી થોડી મુશ્કેલ નથી?
ચોક્કસ ચોક્કસ. શારીરિક રોગો માટે તો આપણે આજે ડોક્ટર પાસે જઈએ છે, કવિતા પાસે નહીં, એ વાત સાચી. પણ સ્ત્રોત અહીં એક રસપ્રદ વળાંક લે છે. એ કહે છે કે શિવેતર એટલે કે અશુભનો નાશ એ ફક્ત વ્યક્તિગત શારીરિક સ્તરે જ શું કામ જોવો, સામાજિક સ્તરે પણ હોઈ શકે ને. જેમ કે પેલી અંકર ટોમ્સ કેબિન નવલકથાનું ઉદાહરણ જુઓ.
હા, સાંભળ્યું છે.
કહેવાય છે કે પુસ્તકે અમેરિકામાં ગુલામી પ્રથા વિરુદ્ધ એટલો જોરદાર લોકમત ઊભો કર્યો કે એ પ્રથા નાબૂદ કરવામાં એનો બહુ મોટો ફાળો રહ્યો. તો અહીં પણ અનિષ્ટ દૂર થયું, પણ એ કોઈ લેખક કે વાચકનું વ્યક્તિગત અનિષ્ટ નહોતું, એ સમાજનું હતું. તો આ રીતે વ્યાપક અર્થમાં જોઈએ તો સાહિત્ય આજે પણ અશુભને દૂર કરવામાં મદદ કરી શકે છે.
વાહ, આ દૃષ્ટિકોણ ખરેખર રસપ્રદ છે. ચાલો આગળના બે પ્રયોજનો જોઈએ. એક છે વ્યવહારવિદે, એટલે કે દુનિયાદારીનું જ્ઞાન મળે, લોકવ્યવહાર સમજાય.
બરાબર.
અને છેલ્લું, છઠ્ઠું, જે મને સૌથી વધુ રસપ્રદ લાગે છે, કાંતા સંમિતતયોપદેશ યુજે, જેનો અર્થ કંઈક એવો થાય કે પ્રિય પત્ની જેમ મીઠાશથી, પ્રેમથી ઉપદેશ આપે એવો ઉપદેશ. આ બંને વ્યવહાર જ્ઞાન અને ઉપદેશ, આ તો એવું લાગે છે કે મુખ્યત્વે વાંચનાર માટે છે, ભાવક માટે.
હા, મમ્મડ જે રીતે શબ્દો વાપરે છે ને, એના પરથી તો એવું જ લાગે છે. જોકે એવું બની પણ શકે. જેમ કે આપણે ગોવર્ધનરામ ત્રિપાઠીનું ઉદાહરણ લઈએ. એમણે સરસ્વતીચંદ્ર લખી ત્યારે એમના મનમાં સમાજને વ્યવહાર જ્ઞાન અને કંઈક બોધ આપવાનો આશય પણ ચોક્કસ હશે.
હા, હોઈ શકે.
પરંતુ મોટા ભાગે આનો લાભ ભાવકને, વાચકને મળે છે. અને સમાજનો એક મોટો વર્ગ છે જે સાહિત્યને આ રીતે જ જુએ છે, જીવન જીવવાની કળા શીખવનાર તરીકે, મૂલ્યો ઘડનાર સાધન તરીકે. એટલે જ તો પેલા અંગ્રેજ વિવેચક બેન જોન્સન એમને કહ્યું હતું કે કવિતા શિષ્ટાચાર શીખવવામાં શ્રેષ્ઠ છે અને સદગુણની સૌથી નજીકની સંબંધી છે.
અહીંથી વાત ખરેખર બહુ રસપ્રદ બને છે, ઉપદેશ આપવાની વાત આવી. પણ મમ્મડ કહે છે કે કવિતાની રીત અલગ છે. જુઓ, વેદશાસ્ત્રો પણ જ્ઞાન આપે છે, ઇતિહાસ પુરાણો પણ બોધ આપે છે, તો પછી કવિતા જુદી કઈ રીતે પડે? એમાં શું ખાસ છે?
મમ્મટે આ તફાવત બહુ જ સુંદર રીતે પકડ્યો છે. જુઓ, વેદશાસ્ત્રો કે ધર્મગ્રંથો જે છે ને, એમણે પ્રભુ સંમિત કહ્યા છે.
પ્રભુ સંમિત એટલે?
એટલે કે જેમ માલિક આજ્ઞા કરે એમ, એમનો શબ્દ જ પ્રમાણ, એ સ્વીકારી જ લેવાનો. ત્યાં મુખ્ય ભાર શબ્દ પર છે.
ઓકે.
પછી આવે ઇતિહાસ પુરાણો, એ સુહૃદ સંમિત છે. સુહૃદ એટલે મિત્ર.
હા, મિત્ર.
જેમ મિત્ર આપણને સલાહ આપે, ઉદાહરણો આપે, વાર્તાઓ કહીને સાચો રસ્તો બતાવે, તેમ ઇતિહાસ પુરાણ આપણને માર્ગદર્શન આપે. અહીં અર્થ પર, મતલબ પર વધુ ભાર છે.
અને કવિતા, એ શું છે?
કવિતા આ બંનેથી અલગ, એ છે કાંતા સંમિત.
કાંતા સંમિત એટલે પેલી પ્રિય પત્ની જેવી.
બરાબર. જેમ કોઈ પ્રિય પત્ની કે પ્રેયસી પોતાના પ્રિયતમને સીધી આજ્ઞા નથી કરતી કે નથી સીધી સલાહ આપતી, પણ પોતાના હાવભાવથી, સ્નેહથી, મીઠાશથી એને રીઝવી લે છે અને વાત ગળે ઉતારી દે છે.
હા, હા.
તેમ કવિતા પણ શબ્દ અને અર્થને ગૌણ બનાવી દે છે. એની પોતાની જે શક્તિ છે, વ્યંજના શક્તિ, એનાથી રસ ઉત્પન્ન કરીને ભાવકના હૃદયને જીતી લે છે અને પછી જાણે અજાણે બહુ જ મધુરતાથી કંઈક શીખવી જાય છે. અહીં મુખ્ય શક્તિ રસની છે, એ ભાવકને ખેંચે છે.
વાહ, આ તો અદ્ભુત સરખામણી છે. એટલે જ કદાચ હળવી રીતે કવિતાની અસર લાંબી ચાલે છે અને ઊંડી હોય છે. કોઈ ધાકધમકી નહીં, બસ પ્રેમથી પટાવીને પોતાનું કામ કરાવી લે.
હા, કહી શકાય.
એને સુકુમાર પ્રહરણ એટલે કે કોમળ શસ્ત્ર પણ કહેવાયું છે. તે કદાચ આ જ કારણ હશે.
શક્ય છે.
પણ અહીં પેલો મૂળભૂત સવાલ પાછો આવીને ઊભો રહે છે. ભલે કાંતા સંમિત રીતે આપે, પણ શું આવો બોધ આપવો એ કવિતાનો અનિવાર્ય હેતુ છે? શું દરેક કવિતાએ કંઈક ને કંઈક શીખવવું જ પડે? અહીં આપણે આવીએ છીએ કાવ્ય પ્રયોજનની સૌથી મોટી અને કદાચ સૌથી જૂની ચર્ચા પર. કવિતાનો મુખ્ય હેતુ આખરે છે શું? આનંદ કે પછી બોધ?
બરાબર પકડ્યો. આ સદીઓ જૂનો વિવાદ છે ખરેખર તો. અને રસપ્રદ વાત એ છે કે મમ્મટે પોતે જે 6 પ્રયોજનો ગણાવ્યા,
હા,
એ પછી એમાંના એકને, એટલે કે સદ્ય પરનિર્વૃત્તિ, જેનો અર્થ થાય છે કાવ્યના આસ્વાદ કે સર્જન વખતે તરત જ મળતો પરમ આનંદ, એને સકલ પ્રયોજનમ મૌલિભૂત કહ્યો છે.
સકલ પ્રયોજનમ મૌલિકભૂત
એટલે?
એટલે કે બધા પ્રયોજનોમાં શિરમોર, સૌથી મુખ્ય, ધ ક્રાઉન જ્યુઅલ એમ કહીએ તો ચાલે.
મમ્મટ બહુ સ્પષ્ટ છે આ બાબતે. એ કહે છે કે કવિતા બીજું કશું કરે કે ન કરે, પણ કવિ અને ભાવકને ક્ષણભર માટે દુનિયાનું બીજું બધું ભૂલાવી દે અને એક અલૌકિક આનંદની અનુભૂતિ કરાવે, એ એની પહેલી અને મુખ્ય શરત છે.
તો પછી બોધનું શું થયું? એનું સ્થાન ક્યાં?
અહીં જ પેલી કાંતા સંમિતવાળી વાત ફરીથી મહત્વની બને છે. જો અંગ્રેજ વિવેચક ડ્રાયડનને પણ કંઈક આવું જ કહ્યું છે. એ કહે છે કે આનંદ જ કવિતાનો મુખ્ય, કદાચ એકમાત્ર હેતુ છે. બોધ તો બીજા સ્થાને આવે. કેમ? કારણ કે કવિતા આનંદ આપતા આપતા જ બોધ આપી શકે. જો આનંદ જ ન હોય તો બોધ કોણ લેવાનો?
વાત તો મુદ્દાની છે.
અને આપણા આચાર્ય આનંદ શંકર ધ્રુવ એમણે પણ આ જ વાતને સમર્થન આપ્યું છે. એ કહે છે કે કવિતાનો ઉપદેશ કાંતા સંમિત હોવાથી એ આનંદ સાથે એટલો ભળી જાય છે કે અલગથી ઉપદેશ જેવો લાગતો જ નથી.
પણ અહીં એક પ્રશ્ન થાય, બોધ એટલે આપણે શું સમજીએ? જો આનંદ શંકર ધ્રુવ કહે છે એમ એનો અર્થ સૌંદર્યનો અનુભવ અને એ અનુભવમાં જીવનને ઉચ્ચ કરવાની શક્તિનું દર્શન એવો લઈએ તો કદાચ કોઈને વાંધો ન હોય.
હા, એ વાત સાચી છે. કવિતાનો ઊંડો અનુભવ આપણને જીવનને વધુ સારી રીતે જોવામાં સમજવામાં મદદ કરે જ છે. એબરક્રોમ્બી હોય કે આપણા રામનારાયણ પાઠક, આ બધા વિવેચકો પણ આ જ કહે છે. આને આપણે કવિતાનું એક આનુષંગિક ફળ કહી શકીએ જે આનંદની સાથે સાથે મળે છે.
પણ મને એવું લાગે છે કે મમ્મટના મનમાં જે બોધ હતો એ કદાચ આટલો સૂક્ષ્મ નહોતો. એ તો સ્પષ્ટપણે પેલું રામાદિવદ વર્તિતવ્યમ ન રાવણાદિવદ.
હા, એ જ.
એટલે કે રામની જેમ વર્તવું જોઈએ, રાવણની જેમ નહીં, એવા સીધા નૈતિક કે આચારલક્ષી બોધની વાત કરતા હતા. તો સવાલ એ છે કે શું દરેક કવિતામાં આવો સ્પષ્ટ બોધ હોવો જરૂરી છે? દાખલા તરીકે કોઈ કવિતા ફક્ત પ્રકૃતિના સૌંદર્યનું જ વર્ણન કરે છે, એમાંથી આવો સીધો નીતિબોધ ક્યાંથી કાઢવાનો?
બરાબર, આ બહુ જ મહત્વનો મુદ્દો છે અને અહીંથી જ મતભેદ શરૂ થાય છે. જુઓ, કાકા સાહેબ કાલેલકર જેવા ચિંતકો તો બહુ સ્પષ્ટ હતા. એમનું કહેવું હતું કે કળાનો મુખ્ય હેતુ તો કળાનંદ છે, બ્રહ્માનંદ જેવો આનંદ આપવો. સદાચાર કે સમાજ સુધારણા એ બધું તો એના બાય પ્રોડક્ટ્સ છે, ગૌણ પરિણામો છે.
એટલે કે એ મુખ્ય નથી.
હા, એટલે દરેક કવિતા પાસે આપણે સીધો સામાજિક કે નૈતિક બોધની અપેક્ષા રાખીએ એ કદાચ યોગ્ય નથી. શુદ્ધ પ્રકૃતિ કવિતા હોય કે શુદ્ધ પ્રેમ કવિતા હોય, એમાંથી આવો બોધ ન પણ મળે અને એ જરૂરી પણ નથી.
તો આટલી બધી ચર્ચા પછી સ્રોત આપણને કયા નિષ્કર્ષ તરફ લઈ જાય છે? આનંદ અને બોધ વચ્ચે આખરે મેળ કેવી રીતે બેસે છે? કોણ મુખ્ય
સ્રોત છે ને, એ એડિથ સિતવેલ નામના એક પાશ્ચાત્ય વિવેચકના એક કથન તરફ થોડો ઝૂક દર્શાવતો હોય એવું લાગે છે.
શું કહ્યું છે એમણે?
એમણે કહ્યું છે કે તત્વજ્ઞાન વગરની સુંદર કવિતા તત્વજ્ઞાનવાળી ખરાબ કવિતા કરતાં વધુ સારી છે.
ઓહ, એટલે કે કલાત્મકતા પહેલા.
બરાબર, મતલબ કે કવિતાનું પહેલું કામ છે કલાત્મક રીતે સુંદર હોવું, આનંદ આપવો. જો એમાં કલા જ ન હોય, સૌંદર્ય જ ન હોય, તો પછી તમે અંદર ગમે તેટલો મોટો બોધ ભરી દો, એ નિષ્ફળ જ જવાની. સૌંદર્ય અને આનંદ પ્રાથમિક છે.
પણ
એની સાથે જ પેલી આનંદ શંકર ધ્રુવની વાત પણ સ્વીકારવામાં આવી છે. ઇતિહાસ જુઓ, જગતની જે કવિતાઓને આપણે મહાન ગણીએ છીએ એ મોટાભાગે એવી જ રહી છે જેમણે મનુષ્યના જીવનને કોઈક દિશા ચીંધી છે, સંસ્કૃતિને વધુ ઉન્નત બનાવી છે. પછી ભલે તે રામાયણ મહાભારત હોય કે પશ્ચિમમાં હોમરના ઇલિયડ ઓડિસી.
એટલે સાર કંઈક એવો નીકળે છે કે કવિતાનો મુખ્ય અને અનિવાર્ય હેતુ તો આનંદ જ છે, એમાં શંકા નહીં. કાવ્યમાં જે સૌંદર્ય તત્વ છે એ આપણી ભાવનાઓને તૃપ્ત કરે છે, જીવનને સમૃદ્ધ બનાવે છે, એટલે એ રીતે ઉપયોગી છે જ.
બરાબર,
એના માટે નીતિ, ધર્મ, સત્ય આવા મૂલ્યોની સીધી વાત કરવી ફરજિયાત નથી. પણ થોડો વિરામ. પણ જ્યારે કોઈ કવિતા કલાત્મક રીતે પેલી કાંતાની જેમ સૌંદર્યને જરાય આંચ આવવા દીધા વગર આ ઊંડા જીવન મૂલ્યોને પણ સ્પર્શી લે છે, ત્યારે તે આપણને જીવનનો વધુ સંપૂર્ણ, વધુ અખંડ અનુભવ કરાવે છે અને એટલે જ કદાચ તે મહાન કવિતા બની જાય છે.
બહુ સરસ રીતે મૂક્યું.
અહીં એક છેલ્લો મુદ્દો પણ છે. આનંદ તો બીજી ઘણી બધી વસ્તુઓમાં મળે છે, ખરું ને? ગણિતનો કોઈ અઘરો કોયડો ઉકેલીએ તોય આનંદ આવે, કોઈ વૈજ્ઞાનિક શોધ થાય એમાંય આનંદ હોય. તો પછી કવિતાના આનંદમાં એવું તે શું ખાસ છે? શા માટે મમ્મટે એને સદ્ય પરનિર્વૃત્તિ કહ્યું અને બ્રહ્માસ્વાદ સહોદર એટલે કે બ્રહ્માનંદ જીવો ગણાવ્યો?
શ્રોતા આના માટે બે મુખ્ય કારણો તરફ ઇશારો કરે છે. પહેલું કારણ તો એ છે કે કવિતાનો આનંદ માણવા માટે તમારે કોઈ વિષયના નિષ્ણાત હોવું જરૂરી નથી.
હા, એ વાત તો છે.
તમારે ફક્ત સહૃદય હોવું જોઈએ, એટલે કે સંવેદનશીલ હૃદય. બસ આ વસ્તુ કવિતાના આનંદને વધુ સાર્વત્રિક બનાવે છે. કોઈ પણ વ્યક્તિ એનો આસ્વાદ લઈ શકે છે.
અને બીજું કારણ?
બીજું અને જે વધુ ગહન કારણ છે તે છે સાધારણીકરણની પ્રક્રિયા, જે કાવ્યાનંદ વખતે થાય છે.
સાધારણીકરણ, આ શબ્દ થોડો ભારેખમ લાગે છે, એ જરા સરળ શબ્દોમાં સમજાવશો?
હા, ચોક્કસ. સાધારણીકરણ એટલે શું? કે જ્યારે આપણે કાવ્ય વાંચીએ છીએ કે નાટક જોઈએ છીએ, ત્યારે આપણે પાત્રોના સુખ દુઃખ સાથે જોડાઈએ છીએ, પણ એ આપણા અંગત સુખ દુઃખ નથી બની જતા.
અચ્છા, દાખલા તરીકે?
દાખલા તરીકે, કોઈ ફિલ્મમાં દેશભક્તિનું દ્રશ્ય જોઈએ ત્યારે આપણને ગર્વ થાય છે, પણ એ આપણી પોતાની કોઈ સિદ્ધિને કારણે નથી થતો.
હા, બરાબર.
આપણે કોઈ પાત્રના દુઃખમાં દુઃખી થઈએ છે, પણ એ આપણો અંગત દુઃખ નથી હોતો. એ વખતે આપણે આપણા હું અને માનાપણાથી થોડા ઉપર ઉઠી જઈએ છે. આપણો જે વ્યક્તિગત રાગ દ્વેષ છે, સ્વાર્થ છે, એનાથી મુક્ત થઈને એક સાર્વત્રિક સ્તરે ભાવનો અનુભવ કરીએ છે. આ જે પ્રક્રિયા છે ને, એને સાધારણીકરણ કહે છે.
ઓકે, સમજાયું.
હવે ગણિત હોય કે વિજ્ઞાન, એમાં કદાચ આપણી અંગત અપેક્ષાઓ કે પૂર્વગ્રહો ભળી શકે, પણ કાવ્યનો આસ્વાદ આ સાધારણીકરણને કારણે વધુ શુદ્ધ હોય છે, નિરપેક્ષ હોય છે, તટસ્થ હોય છે. એમાં અંગત લેવા દેવાનું કશું રહેતું નથી.
સમજાયું. એટલે જ આ નિરપેક્ષ શુદ્ધ આનંદને કારણે જ કદાચ એને બ્રહ્મના અનુભવ જેવું કયો હશે, કારણ કે એ અનુભવ પણ આવા જ વ્યક્તિગત બંધનોથી મુક્ત હોય છે એમ કહેવાય છે.
બરાબર.
જણે પેલું ઉપનિષદનું વાક્ય છે ને, રસો વૈસહ, તે પરમતત્વ પોતે જ રસસ્વરૂપ છે. એની એક ઝાંખી, એક ઝલક જાણે આપણને કાવ્યના રસમાં મળે છે.
સુંદર રીતે જોડ્યું.
તો આજે આપણે જોયું કે ભારતીય પરંપરામાં કવિતાના હેતુઓ વિશે કેટલું ઊંડું અને કેટલું ઝીણવટભર્યું ચિંતન થયું છે. આનંદ એ પાયાનો અને અનિવાર્ય હેતુ છે, એમાં બેમત નથી, પણ કવિતા પેલી કાંતાની જેમ મધુરતાથી જીવનબોધ પણ આપી શકે છે, અને જ્યારે કલા અને જીવનસત્યનો આવો સુંદર સમન્વય થાય છે ત્યારે તે મહાન સર્જન બને છે.
બરાબર કહ્યું. અને આ બધી ચર્ચા છે ને, એ આપણને આજના સંદર્ભમાં એક વિચાર કરવા પ્રેરે છે.
શું વિચાર?
જુઓ, આજે આપણી પાસે મનોરંજન અને માહિતીના એટલા બધા વિકલ્પો છે. સોશિયલ મીડિયા, ઓટીટી પ્લેટફોર્મ્સ, ગેમ્સ, કેટલું બધું. અને આપણું ધ્યાન ટકાવી રાખવું એ જ એક મોટો પડકાર બની ગયો છે.
સાચી વાત છે.
આવા સમયમાં કવિતા પાસેથી આપણી અપેક્ષા શું હોવી જોઈએ? આપણે શું શોધીએ છીએ કવિતામાં? ફક્ત ક્ષણિક આનંદ, એક નાનકડો એસ્કેપ, કે પછી આપણે એવી કવિતા ઈચ્છીએ છીએ જે આપણને અટકાવે, વિચારતા કરે, જીવનની ગૂંચોને સમજવામાં કદાચ મદદ કરે અને આપણી જે સંવેદનાઓ છે એને વધુ તીવ્ર, વધુ સૂક્ષ્મ બનાવે?
વિચારવા જેવો પ્રશ્ન છે.
શું આજની પેઢી માટે, આજના સમય માટે પેલી સદ્ય પર નિવૃત્તિ, તત્કાળ મળતો આનંદ એટલો પૂરતો છે, કે પછી પેલા કાંતા સંમિત ઉપદેશની પણ કોઈ જગ્યા ખરી? વિચારવા માટે વિરામ.